ज्ञानजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरो न वैष्णव श्रीरूपं सग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्वितांश हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी ऋषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्रीअद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 Krishna, Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Radhe meri swamini, राधे को दास, जन्म जन्म मोह दीजियो, श्री वृंदावन वास, राधा तू बड़ भा कौन तपस्या की, तीनों लोक के नाथ है, सोते रो आधे जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव,
जय राधा माधव बिहारी,
राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी,
गोपी जन वल जनवल्लभ गिरिवर धारी,
गोपी जनवल्लभ गिरिवर धारी,
जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी।
यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यमुना तीरवन चारी,
यमुना तीरवन चारी,
यमुना तीरवन चारी, जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव
राम राम हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय राधा गिरिधर राधा गिरिधर राधा जगन्नाथ जगन्नाथ बलदेव सुभद्रा जय गौर निताय जय गौर निताय गौर निताय जय गौर निताय जय जय प्रभुपाद 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 गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल श्री राधा श्याम सुंदर भगवान की जगन्नाथ बलदेव सुभद्रा जी की श्री गौर निताय की शील प्रभुपाद की श्री गुरुवे गौरचंद्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो हरे कृष्ण। तो आप सब भक्तों नु श्रीमद भागवत सप्ताह ना द्वितीय दिवस ना प्रथम सत्र में हार्दिक स्वागत करिए छे। श्रीमद भागवत जे साक्षात भगवान नु स्वरूप छे, साक्षात भगवानी वांगमय मूर्ति छे, एवा भागवत ग्रंथ अने भागवत कथा श्रवण करवानो अवसर आजे आपने प्राप्त थयो छे। शास्त्र ऊपर दृष्टि नाखवामां आवे तो आपने अपना जीवन में जेटला पण कार्यो करिए छे ते कार्य में भगवान श्री कृष्ण की प्रसन्नता होय, भगवान प्रसन्न होय तो ते कार्य सफल मानवामां आवे। અને તે કાર્યને શુભ માનવામાં આવે। સંસારમાં ઘણા લોકો અલગ અલગ નાના પ્રકારના કાર્યોને શુભ કાર્ય કહેતા હોય, પણ આપણા સંસારમાં સંસારના લોકો જેને શુભ કહે છે વાસ્તવમાં તે શુભ નથી। તમે લોકો એ સાંભળ્યું પણ હશે અને જીવનનો અનુભવ પણ હશે કે જ્યારે પતિ પત્નીના વિવાહ થાય ત્યારે આમંત્રણ પત્રમાં શુભ વિવાહ લખવામાં આવે, પણ વિવાહ થયા પછી દંપતિના જીવનમાં કેટલું શુભ હોય, કેટલું સુખ સુખ હોય એ તો દંપતિ જ જાણતા હોય. વિવાહ વિધિને આપણે શુભ માનીએ પણ વાસ્તવમાં તે શુભ થતી નથી. તેવી જ રીતે સંસારના ઘણા ઘણા કાર્યોને શુભ માનીએ પણ તે વાસ્તવમાં શુભ હોતા નથી. શુભ કાર્ય એકમાત્ર ભગવાનની કથા શ્રવણ કરવું છે. ભગવાનની કથા શ્રવણ કરવી આ સંસારમાં સૌથી શુભ અને સૌથી વિશેષ કાર્ય છે. અને આ વાતને સાક્ષાત ભગવાન બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મા, શ્રીમદ ભાગવતમ નામ પુરાણમ લોક વિશ્રુતમ. શ્રીમદ ભાગવતમ નામનું પુરાણ જે સમસ્ત લોકમાં વિખ્યાત છે, જે સમસ્ત લોકમાં પ્રસિદ્ધ છે, ફેમસ છે, આ સંસારમાં રહેવા વાળો વ્યક્તિ જો તે ભાગવત કથાનું શ્રવણ કરે તો સાક્ષાત ભગવાન તેમના શ્રી મુખેથી કહે છે, શૃણુયાત છયા યુક્તો મમ સંતોષ કારણ. ભાગવત સાંભળવા વાળો મને સંતોષ પ્રદાન કરે છે, મને સુખ આપી રહ્યો છે. ભગવાનને સુખ આપવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ કાર્ય જો કોઈ હોય તો એ છે ભાગવત કથા શ્રવણ કરવી. અને આ વાક્ય ભગવાન પોતાના મુખેથી કહે છે. માટે શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવી જીવનનો સૌથી મોટો લાભ છે. અને આપણને જીવનનો સૌથી મોટો લાભ અહીંયા પ્રાપ્ત થઈ રહ્યો છે. તો આવો આ લાભને આપણે શિરોધાર્ય કરી જીવનને પરિવર્તન કરીએ. ગત સત્રમાં આપણે સૌએ શ્રવણ કર્યું કે કેવી રીતે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી મહારાજ પરીક્ષિતની મુક્તિ થઈ, પ્રેત યોનિ પ્રાપ્ત થયેલ ધુંધુકારીની મુક્તિ થઈ, ભક્તિ મહારાણીના બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્યની મુક્તિ થઈ, શ્રીમદ ભાગવત ની રચના આમ તો ભગવાન શ્રી કૃષ્ણએ કરી પણ એમના જ શક્યાવેશ અવતાર વેદવ્યાસજીને શ્રીમદ ભાગવતમને લિપિબદ્ધ કર્યો. તો શ્રી વેદવ્યાસજી નૈમિષારણ્યમાં સૂત ગોસ્વામી દ્વારા જે કથા થઈ રહી છે તે કથાને પોતાના ભાગવત ગ્રંથમાં લખી રહ્યા છે. અને વેદવ્યાસજી ભાગવત ગ્રંથ લખતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણને વસુદેવ નંદન વાસુદેવને પ્રણામ કરી રહ્યા છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં સૌથી પ્રથમ વેદવ્યાસજી લખે છે,
નમો ભગવતે વાસુદેવાય.
બોલીએ
નમો ભગવતે વાસુદેવાય,
ભગવતે વસુદેવ નંદન શ્રી વાસુદેવને પ્રણામ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શબ્દ બ્રહ્મ સ્વરૂપ ભગવાનના મુખેથી નીકળેલ પ્રથમ શબ્દ છે, પવિત્ર શબ્દ, અને સમસ્ત મંત્રોની આગળ ઓમ શબ્દ લગાડવામાં આવે છે. ઓમ શબ્દ બાદ વેદ વ્યાસજી લખે છે, નમો હું નમસ્કાર કરું છું. કોને? કહે છે ભગવાનને. ઓમ નમો ભગવતે, હું ભગવાનને નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. તો પ્રશ્ન થાય, ભગવાન કોણ છે? ભક્તો, આપણા ભારત વર્ષમાં રહેવા વાળા સમસ્ત લોકોનો આ એક જ પ્રશ્ન છે. બધા લોકોને આ પ્રશ્ન મૂંઝવે છે કે ભગવાન કોણ છે. તમે જુઓ, મુસલમાનમાં એક જ ભગવાન અલ્લાહ, ખ્રિસ્તી ધર્મમાં, ક્રિશ્ચન ધર્મમાં એક જ ભગવાન જીસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્ત. પણ આપણા ભારત વર્ષમાં હિન્દુઓને પૂછો ભગવાન કોણ છે, તો કે છે ગણપતિ ભગવાન, શિવજી ભગવાન, ઇન્દ્ર ભગવાન, આ દેવી ભગવાન, આ દેવતા ભગવાન, બધા ભગવાન. તમે ભગવાન ને હું ભગવાન ને બધા ભગવાન થઈ જશે. બહુ મોટું દુર્ભાગ્ય છે ભારતમાં રહેવા વાળાનું. યદ્યપિ ભારતમાં સંસ્કૃતિ છે, ભગવાનના સમસ્ત અવતાર ભારતમાં થયા, વેદ શાસ્ત્ર પુરાણનું પ્રાકટ્ય ભારતમાં થયું, સમસ્ત પવિત્ર નદીઓ ભારતમાં, પણ ભારતમાં રહેવા વાળા ભગવાન કોણ છે એ નથી જાણતા. કેટલું મોટું દુર્ભાગ્ય છે આ ભારત. ભાગવતના પ્રારંભમાં જ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ વેદ વ્યાસજી આ વાતને ક્લિયર કરે છે. અને આજે આપણે પણ આજના સત્રમાં આ વાત બિલકુલ ક્લિયર કરવાની છે, ભગવાન કોણ છે. આ પ્રવચન જો તમે ધ્યાનથી સાંભળશો તો સમજી જશો કેટલું સીધું અને સરળ વેદ વ્યાસજી બોલે છે, અને બધા જાણે પણ છે. આ મંત્ર કોણ નથી જાણતું? ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને પાછો આ મંત્ર તમારી કે મારી જેવાએ નથી લખ્યો, સાક્ષાત વેદ વ્યાસજી દ્વારા લખાયેલો છે, પ્રમાણિત છે. તો વેદ વ્યાસજી કે છે, હું પ્રણામ કરું છું. કોને? તો કે છે ભગવાનને. તો પ્રશ્ન થાય, ભગવાન કોણ છે? ત્યારે વેદ વ્યાસજી કે છે, ભગવાન વસુદેવ નંદન વાસુદેવ કૃષ્ણ જ એકમાત્ર ભગવાન છે, અને એવા ભગવાન શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. સંસારના ઘણા લોકો ભગવાન શ્રી કૃષ્ણને માને, પણ ભગવાન શ્રી કૃષ્ણને પરમાત્મા રૂપે માને. કૃષ્ણ જે છે બધાના હૃદયમાં પરમાત્મા રૂપે છે, પણ વેદ વ્યાસજી આ વાતને ક્લિયર કરે છે કે વાસ્તવમાં કૃષ્ણ પરમાત્મા રૂપે બધાના હૃદયમાં તો છે જ, પરંતુ સગુણ સાકાર રૂપે તેમના ગોલોક વૃંદાવન ધામમાં બિરાજમાન છે, અને ભક્તોને આનંદ આપવા માટે વસુદેવના પુત્રના રૂપે આ સંસારમાં પ્રકટ પણ થાય છે. માટે ભગવાન શ્રી કૃષ્ણનું દ્વિભુજ સાકાર સ્વરૂપ છે. એટલે વેદ વ્યાસજીએ કૃષ્ણ ન કહેતા વાસુદેવ શબ્દનો ઉપયોગ કર્યો. વેદ વ્યાસજી કહી રહ્યા છે કે હું વસુદેવ નંદન ભગવાન વાસુદેવને પ્રણામ કરું છું. અને હજુ એકવાર વેદ વ્યાસજી ભગવાનને મંગલાચરણ કરતા શ્લોકનું ઉચ્ચારણ કરે. શ્રીમદ ભાગવત ના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક.
જન્માદસ્ય યતોન્વ આદિતરત ચાર્થેષુ ભિજ્ઞસ્વરા તેને બ્રહ્મહરિદાય આદિકવયે તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ
વેદ વ્યાસજી ધ્યાન કરે છે ભગવાનનું. સત્યમ પરમ ધીમહિ, ધીમહિનો અર્થ થાય ધ્યાન કરું છું. કોનું ધ્યાન કરે છે કે છે પરમ સત્યનું ધ્યાન કરું છું. ઘણા લોકો પરમ સત્ય કૃષ્ણને નથી માનતા અને કૃષ્ણ સિવાય અન્ય દેવી દેવતા કે અન્ય ગુરુ સાધુ કે અન્ય સાધારણ વ્યક્તિને પરમ સત્ય માની બેસે. પણ વેદ વ્યાસજી આ પ્રથમ શ્લોકમાં ચોખવટ કરે છે કે વાસ્તવમાં પરમ સત્ય આ સંસારમાં કોઈ નથી, પરમ સત્ય એકમાત્ર વસુદેવ નંદન વાસુદેવ કૃષ્ણ છે. આ શ્લોકનો આધાર લઈ સંસારના અલગ અલગ સંપ્રદાયના અલગ અલગ લોકો પોતાની જાતને અથવા અન્ય અન્ય લોકોને આ શ્લોકનો સહારો લઈ પરમ સત્ય સાબિત કરે છે. પણ ભક્તો, જો થોડી પણ બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે તો તમે સમજી શકો કે આ શ્લોકમાં સૌ પ્રથમ વેદવ્યાસજી ભગવાન કૃષ્ણને પ્રણામ કરે છે અને તેની સાથે સાથે ઉત્તરાર્ધમાં વેદવ્યાસજી તેને પરમ સત્ય કહી રહ્યા છે. નિશ્ચિત પરમ સત્ય એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે, કારણ કે સત્ય એને કહેવાય જે ત્રણેય કાળમાં એક સમાન રહે. સત્ય તેને કહેવાય જે નિત્ય આનંદમય અને ચિન્મય રહે. સત્ય એને કહેવાય જેનાથી સત્ય ઉત્પન્ન થાય. ભક્તો, સત્ય એને કહેવાય. સત્યની જો હું વ્યાખ્યા કરું તો તમે સમજી શકો કે આ સંસારમાં એક માત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ સત્ય છે. સત્યનો પહેલો અર્થ જે ત્રણેય કાળમાં ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં એક સમાન રહે તેને સત્ય કહેવાય. તમે જોવો આ સંસારમાં ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં કોણ એક સમાન રહે છે? પોતાની જાતને ભગવાન માનવા વાળા, આજના ભગવાન બની ગયેલા વ્યક્તિ, વર્ષો પહેલા નાના અમથા બાળક હોય, પછી મોટા થાય અને પછી વૃદ્ધ થઈ જાય, વાળ સફેદ થઈ જાય, દાંત પડી જાય,
ત્રણેય કાળ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ત્રણેય કાળમાં એક નથી રહેતા. પણ ભગવાન શ્રી કૃષ્ણ ભૂત હોય, ભવિષ્ય હોય કે વર્તમાન હોય, ત્રણેય કાળમાં એક સમાન રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ યદ્યપિ બધાના આદિ છે, અનાદિ છે, બધા કરતા પુરાતન છે, આદ્યમ પુરાણ પુરુષમ, ભગવાન શ્રી કૃષ્ણ સૌ પ્રથમ સૃષ્ટિના અનાદિ છે, છતાં સૃષ્ટિના અનાદિ હોવા છતાં, આદિ હોવા છતાં, પુરાતન હોવા છતાં, આજે પણ તે ગઢા નથી થયા, વૃદ્ધ નથી થયા. તે નિત્ય કિશોર, 16 વર્ષના બાળક સમાન, યુવા સમાન જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણને ક્યારેય ગડપણ નથી આવ્યું. તમે જોયું કૃષ્ણનો ક્યારેય ફોટો, દાઢી કે મૂછ વાળો? કુરુક્ષેત્રની ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનનો રથ હાંકતા હતા, તે સમયે ભગવાન કૃષ્ણની ઉંમર લગભગ 100 વર્ષની હતી. આજે જેના 100 વર્ષ થયા હોય ને, કાતક તો ઘરે ખાટલામાં પડ્યો હોય અને કાતક તો હોસ્પિટલમાં પડ્યો હોય, પણ ભગવાન શ્રી કૃષ્ણ 100 વર્ષની ઉંમરે 16 વર્ષ જેવા નિત્ય યૌવન લાગતા. આને કહેવાય સત્ય, ત્રણેય કાળમાં એક સમાન રહે. સત્યનો બીજો અર્થ થાય, જે નિત્ય હોય, આનંદમય હોય અને ચિન્મય હોય. વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણ જ નિત્ય છે, ભગવાન જ ચિન્મય છે અને ભગવાન શ્રી કૃષ્ણ જ આનંદમય છે. ભગવાન શ્રી કૃષ્ણ જો ઈચ્છા પણ કરે કે હું દુઃખી થઈ જાઉં, થઈ ન શકે. એક કવિ તો બહુ સુંદર કહે છે કે જો કદાચ સૂર્ય ઈચ્છા કરે કે હું અંધકારમાં પ્રવેશ થઈ જાઉં, તો એ ક્યારે બને નહીં. સરસ્વતી ઈચ્છા કરે કે હું મૂર્ખ બની જાઉં, તો એ ક્યારેય બની ન શકે. લક્ષ્મીજી ઈચ્છા કરે કે હું દર દર ભટકીને ભીખ માંગું, એ ક્યારેય બની ન શકે. સૂર્ય ક્યારે અંધકારમાં પ્રવેશ ન થઈ શકે, સરસ્વતી ક્યારે મૂર્ખ ન બની શકે અને લક્ષ્મી ક્યારે ભીખ ન માંગી શકે, તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારે દુખી ન થઈ શકે. કદાચ ભગવાનની ઈચ્છા થઈ પણ જાય કે હું દુખી થાઉં, છતાં કૃષ્ણ દુખી ન થઈ શકે, કારણ કે નિત્ય આનંદમય તેનો વિગ્રહ છે. આને સત્ય કહેવાય. સંસારમાં માની બેસાલા પોતાની જાતને સત્ય માનવા વાળા, ક્યારેક ક્યારેક અમુક લોકો દેવતાઓને સત્ય માને કે આ દેવી કે આ દેવતા પરમ સત્ય છે, પણ ભાગવતમાં એક નહીં અનેકો વાર, ચાહે ભાગવત હોય કે રામાયણ હોય, દેવતાઓની ઉપર સેંકડો વાર, ઘણી વાર કષ્ટ આવ્યું, દુખી થયા અને દુખી થઈ ભગવાન વિષ્ણુની શરણ માંગ્યા. તો દુખી થવા વાળા ક્યારેય પરમ સત્ય નથી હોઈ શકતા. સાર એ છે કે પરમ સત્ય, સત્ય ના પણ સત્ય એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. અને આ વાત તમારી કે મારી નથી. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં બ્રહ્માજી ભગવાનને કહે છે કે પ્રભુ સત્ય વ્રતમ પરમ ત્રિસત્યમ, એક શ્લોકમાં 9 વાર ભગવાન શ્રી કૃષ્ણને સત્ય સંબોધન આપે. સંસારના સાધારણ લોકોની વાતમાં આવી ન જવું જોઈએ. બ્રહ્માજી જેવા મહાન મહાન પુરુષોની વાત સાંભળી સ્વીકાર કરવી જોઈએ. બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણને સત્ય કહે છે. અને મહાભારતમાં વેદ વ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણ વિશે કહે છે કે સત્ય પ્રતિષ્ઠિત કૃષ્ણ, કૃષ્ણે સત્યમ પ્રતિષ્ઠિત. ભગવાન શ્રી કૃષ્ણમાં સત્ય છે અને ભગવાન શ્રી કૃષ્ણ સત્યમાં છે. સત્યાપી સત્ય યુગ્યો તસ્માત સ્તાભી નામ યત. એકમાત્ર કૃષ્ણ જ સત્ય છે. એટલે સૌથી પહેલા ભાગવતના પ્રારંભમાં આપણે આ વાત સ્વીકાર કરવી, જીવનમાં ધારણ કરવી અત્યંત આવશ્યક કે પરમ સત્ય બીજું કોઈ નહીં, એકમાત્ર વસુદેવ નંદન વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને વેદ વ્યાસજી કહે છે કે એવા પરમ સત્ય ભગવાન શ્રી કૃષ્ણનું હું ધ્યાન કરું છું. માનો પ્રશ્ન થાય ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે, તો વેદ વ્યાસજી કહે છે કે ભગવાનનું સામર્થ્ય અદ્ભુત છે. કે છે જન્માધસ્ય જન્મ આદિ અસ્ય, ભગવાન શ્રી કૃષ્ણ જ આ સંસારની સૃષ્ટિ કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ જ આ સંસારનું પાલન કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જ આ સંસારનું પ્રલય કરે છે. અને એટલું જ નહીં, જન્મ આદિ યસ્ય અતો અન્વય આદિ ઇતરત, ભગવાન શ્રી કૃષ્ણ અનંત કોટી બ્રહ્માંડનું નિર્માણ કરે છે, પ્રાકટ્ય કરે છે અને આ અનંત કોટી બ્રહ્માંડમાં રહેવા વાળા અનંત અનંત જીવો વિશે ભગવાન અવગત છે, જાણે છે. ભગવાન આ સંસારમાં રહેવા વાળા સમસ્ત જીવો ના ભૂત ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા છે. કે છે અન્વયિત ઇતરત, પ્રત્યક્ષ રૂપે અને અપ્રત્યક્ષ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ આ સંસારમાં રહેવા વાળા સમસ્ત જીવોના પ્રયોજનને સમસ્ત જીવોની વિશે જાણે છે. એટલા માટે તો ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન વેદાહમ સમતીતાની વર્તમાનાની ચ અર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની મામ તુ વેદ ન કશ્ચન. અર્જુન વેદ અહમ સમતીતાની, હું આ સંસારના બધા જીવોની વિશે જાણું છું અને બધા જીવોના ભૂત ભવિષ્ય અને વર્તમાન વિશે જાણું છું. જો આશ્ચર્યની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ એક છે અને એક હોવા છતાં અનંત કોટી બ્રહ્માંડમાં રહેલા અનંત જીવો વિશે જાણે છે. પણ દુઃખની વાત એ છે કે આ અનંત જીવો મળીને પણ એક ભગવાન શ્રી કૃષ્ણ વિશે નથી જાણી શકતા, નથી જાણી શકતા. વેદ વ્યાસજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ સૃષ્ટિના સર્જનહાર છે, તેની સાથે સાથે સૃષ્ટિમાં રહેવા વાળા સમસ્ત જીવોના પ્રયોજનને જાણે છે. એટલું જ નહીં, આ ભગવાન કૃષ્ણ સ્વરાટ છે, સ્વતંત્ર છે, કોઈની અંડરમાં નથી, પરમ ઈશ્વર છે. સ્વરાટ નો અર્થ થાય સ્વતંત્ર, જે કોઈની અંડરમાં ન હોય. ભગવાન શ્રી કૃષ્ણ પરમ સ્વતંત્ર છે, સ્વતંત્ર ગતિથી વિચરણ કરવા વાળા છે, એને કોઈ રોકી ન શકે. અને તેની સાથે સાથે આ જ ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીને ડાયરેક્ટ હૃદયમાં જ્ઞાન પ્રદાન કર્યું, તેને બ્રહ્મ હૃદય આદિ કવિએ, આદિ કવિ બ્રહ્માજીને, બ્રહ્માજી આ સંસારના આદિ કવિ અર્થાત આ સંસારના સર્વપ્રથમ જીવ છે. આ બ્રહ્માજીનું પ્રાકટ્ય ભગવાન વિષ્ણુના નાભીમાંથી થયું, નાભીમાંથી કમળ પ્રકટ, કમળમાંથી બ્રહ્માજી પ્રકટ થયા. બ્રહ્માજીએ તપસ્યા કરી ભગવાન પ્રકટ થયા અને પ્રકટ થઈ ભગવાને ડાયરેક્ટ બ્રહ્માજીના હૃદયમાં સમસ્ત વેદ અને શાસ્ત્રનું જ્ઞાન અભિનિહિત કરી દીધું. બ્રહ્માજીને વેદ શાસ્ત્ર ભણાવવા માટે ક ખ ગ કે બારખડી ન શીખવાડવી પડી, ડાયરેક્ટ હૃદયમાં જ્ઞાન સ્ફુરિત કરી દીધું. તો બ્રહ્માજીને ડાયરેક્ટ જ્ઞાન આપવા વાળા. અને આ ભગવાનની લીલા પણ અદભુત છે, કે છે આ ભગવાનની એવી એવી લીલા છે જેનાથી મોટા મોટા લોકો પણ મોહિત થઈ જાય. મોહયંતિ યત સૂર્ય. બીજા બધાની વાત છોડી દો, ડાયરેક્ટ ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા વાળા બ્રહ્માજી પણ ભગવાનની લીલાને સમજી નથી શકતા. મોટા મોટા સુરા દેવતા, મોટા મોટા ઋષિ મુનિઓ પણ ભગવાનના પ્રયોજનને જાણી નથી શકતા. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતમાં બહુ સુંદર કથા કે એકવાર બ્રહ્માજીને બ્રહ્મપદનું અભિમાન થયું. ને એક સમયની વાત, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે ભગવાનની સોનાની દ્વારકામાં પધાર્યા. ભગવાન તો બધા જીવોના અંતઃકરણને જાણે. ભગવાન સમજી ગયા કે બ્રહ્માજીને અભિમાન છે, એનું અભિમાન દૂર કરવા માટે જેવા બ્રહ્માજી એ દ્વારકાની નગરીમાં દ્વારકાના દ્વારથી પ્રવેશ કરવા જાય, એ જ સમયે દ્વારકાના દ્વારપાળ બ્રહ્માજીને રોકી લે. ભગવાનની પ્રેરણાથી દ્વારપાળોએ ભગવાન શ્રી બ્રહ્માજીને રોકી લીધા. બ્રહ્માજીને કીધું, તમે કોણ છો, કોને મળવા આવ્યા છો? બ્રહ્મા કે કૃષ્ણને મળવા આવ્યા છો, તમે મને નથી જાણતા? હું બ્રહ્મા છું, બ્રહ્મા. દ્વારપાળોએ કીધું કે કામ કરો, તમે અહીંયા ઉભા રહો, અમે પ્રભુને પૂછીને આવીએ. દ્વારપાળ ગયા ભગવાન શ્રી કૃષ્ણ પાસે, કીધું કે બ્રહ્માજી આવ્યા છે. તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારપાળોને કે એક કામ કરો, એને જઈને એમ કહેજો કે કયા બ્રહ્મા આવ્યા છે. દ્વારપાળો બ્રહ્માજી પાસે આવ્યા, કીધું કે ભગવાને કેવરાયું છે કે કયા બ્રહ્મા આવ્યા છે? બ્રહ્માજી તો લાલ પીળા થઈ ગયા, અરે કયા બ્રહ્મા આવ્યા છે, આ કઈ વાત છે? કયો ચાર મોઢા વાળો બ્રહ્મા આવ્યો છે? અહીંયા ચાર મોઢા વાળા બ્રહ્મા આવ્યા છે. દ્વારપાળ ગયા ભગવાન પાસે. ભગવાને કીધું, એક કામ કરો, એને અંદર મોકલો. બ્રહ્માજીને અભિમાન, મારા ચાર મસ્તક, મેં સૃષ્ટિનું સર્જન કર્યું. અને એ ચાર મસ્તક વાળા બ્રહ્માજી જ્યારે ભગવાનની દ્વારકામાં પ્રવેશ કરે, પ્રવેશ કરતાની સાથે બ્રહ્માજીએ અદભુત દ્રશ્યનું દર્શન કર્યું, અદભુત દ્રશ્ય જોયું. દ્રશ્ય શું હતું? એ ભગવાનના દ્વારકા મહેલમાં એને જોયા કે એની જેવા આઠ મુખ વાળા બ્રહ્માજી ઊભા હતા, અમુક બાર મુખ વાળા બ્રહ્માજી, વીસ મુખ વાળા, પચાસ મુખ વાળા, સો મુખ વાળા, હજાર મુખ વાળા બ્રહ્માજીને જયારે જોયા, ત્યાં તો મૂર્છિત થઈને હેઠા પડી ગયા. અરે બાપરે બાપ, હું તો આ ચાર મસ્તક લઈને અભિમાનમાં, અહંકારમાં હતો. હજાર મુખ વાળા બ્રહ્માજી, અને આ કોઈ કલ્પના નથી એમ ભક્તો, આ સત્ય વાત છે. ભગવાનના શરીરમાંથી અનંત કોટી બ્રહ્માંડ પ્રગટ થાય, અને અલગ અલગ બ્રહ્માંડમાં અલગ અલગ બ્રહ્મા હોય, અને એ બ્રહ્માંડ રચવા માટે જેટલા મસ્તકની આવશ્યકતા પડે એટલા મસ્તક ભગવાન તેને આપે. તો નાનામાં નાનું બ્રહ્માંડ જ્યાં આપણે રહીએ છીએ, આ નાનામાં નાનું બ્રહ્માંડ છે. આ સૃષ્ટિ રચવા માટે બ્રહ્માજીને કેવળ ચાર મુખની આવશ્યકતા પડી. અન્ય અન્ય જે બ્રહ્માંડ છે એ આ બ્રહ્માંડથી બહુ મોટા બ્રહ્માંડો છે, જેની રચના કરવા માટે બ્રહ્માજીને દસ મુખ, બાર મુખ, હજાર મુખની જરૂર પડે. બ્રહ્માજી મૂર્છિત થઈ ગયા, અને બ્રહ્માજીનું અભિમાન અહંકાર નષ્ટ થયું. આવી રીતે ભગવાનની અનંત અનંત લીલા છે. બ્રહ્માજી જેવા બ્રહ્માજી ભગવાનને જાણી નથી શકતા. એટલે વેદવ્યાસજી કહે છે, મુહ્યંતિ યત સૂરય, તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. ભગવાનનું પરિચય આપતા કહે છે કે ભગવાન દ્વારા જે સૃષ્ટિનું નિર્માણ થાય છે, ભગવાનની વાત છોડી દો, ભગવાનની સૃષ્ટિને પણ કોઈ જાણી નથી શકતા. ભગવાનને ન જાણે એ તો બહુ મોટી વાત છે. ભગવાન દ્વારા આ એક નાની એવી સૃષ્ટિનું નિર્માણ થયું, આ સૃષ્ટિ વિશે પણ કોઈ નથી જાણી શકતા. વાસ્તવમાં આ સૃષ્ટિ નાશવંત છે, છતાં આ નાશવંત સૃષ્ટિને શાશ્વત સમજીને બેઠા છે. અને અમુક લોકો આ સૃષ્ટિને નાશવંત સમજે તો ભગવાનના ધામને પણ નાશવંત સમજે. કે છે, ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. ભગવાન શ્રી કૃષ્ણનો અદભુત પ્રભાવ છે. ભગવાન શ્રી કૃષ્ણ એવા ધામમાં રહે છે જે ધામમાં માયાનો સ્પર્શ પણ નથી. માયા ભગવાનના ધામથી કે ભગવાનથી હજારો કિલોમીટર દૂર. તો જે ભગવાન માયાથી મુક્ત છે, જે ભગવાનની વિશે કોઈ જાણી નથી શકતું, જે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીને જ્ઞાન પ્રદાન કર્યું, જે ભગવાન આ સંસારની સૃષ્ટિ કરે છે, પાલન અને પ્રલય કરે છે, એવા ભગવાનના ચરણોમાં, એવા ભગવાનનું હું ધ્યાયેમ, હું ધ્યાન કરું છું. સત્યમ પરમ ધીમ. વાસ્તવમાં સત્યમ પરમ ધીમહિ આ શબ્દ ગાયત્રી મંત્રમાં પણ વાપરવામાં આવે છે. ગાયત્રી મંત્રમાં આનો ઉપયોગ થાય છે. પણ ગાયત્રી મંત્ર લેવા માટે યોગ્ય સ્થાન, યોગ્ય પાત્રતા, યોગ્ય સમય જોઈએ. યોગ્ય સ્થાન, પાત્રતા અને સમય વગર કોઈ ગાયત્રી મંત્ર ન જપી શકે, કારણ કે એ વેદોનો મંત્ર છે. અને જો કોઈ વ્યક્તિ યોગ્ય સ્થાન, પાત્ર અને યોગ્ય સમય વગર ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરે તો એ જ મંત્ર એને રિએક્શન આપી શકે અને દુઃખ આપી શકે. પણ ભગવાન શ્રી કૃષ્ણનો નામરૂપી મહામંત્ર છે. આ નામ મંત્ર, મહામંત્ર કોઈ પણ સ્થાને, કોઈ પણ જગ્યાએ પાત્ર, પાત્રતા જોયા વગર આનું ઉચ્ચારણ કરી શકીએ. વેદ વ્યાસજી ભગવાનના નામ, ભગવાનની લીલાનું પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરે. બીજા શ્લોકમાં વેદ વ્યાસજી શ્રીમદ ભાગવતમાં શ્રીમદ ભાગવતની વિષય વસ્તુનું વર્ણન કરતા કહે છે, ધર્મ પ્રોજિત કૈત વોત્ર પરમો નિર્મત સરાણામ સતામ વેદ્ય વાસ્તવ વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન મૂલનમ. આ શ્રીમદ ભાગવતમમાં જે કપટથી મુક્ત છે, જે નિર્મત્સરાણામ, જે મત્સરથી મુક્ત છે, જેનામાં મત્સરતા નથી, એવા શુદ્ધ ભક્તોને જાણવા લાયક વિષય વસ્તુનું વર્ણન છે. અથવા આ શ્રીમદ ભાગવતમમાં ભગવાનના શુદ્ધ ભક્તોની લીલા છે. અથવા આ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી વ્યક્તિ નિર્મત્સર થઈ શકે, સમસ્ત દોષથી મુક્ત થઈ શકે. અને આમાં આ શ્રીમદ ભાગવતમ જો કોઈ વ્યક્તિ શ્રવણ કરે તો શ્રવણ કરવા માત્રથી ભગવાન તેના હૃદયમાં પ્રકટ થઈ જાય. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિંવા પરે ઈશ્વર. કે છે, ભાગવત સાંભળવાથી ભગવાન હૃદયમાં પ્રકટ થઈ જાય, આ તો બહુ મોટી વાત છે. વેદવ્યાસજી તો અહીંયા સુધી કહી દીધું કે ભાગવત સાંભળવાની જરૂર નથી, ભાગવત સાંભળવાની ઈચ્છા માત્ર કોઈ કરી લે. તમે ઘરે બેઠા હો અને વિચાર કરો કે આજે હું ભાગવત કથા સાંભળીશ, ભાગવત કથા સાંભળવાની ઈચ્છા માત્રથી ભગવાન ઈ ભક્તના હૃદયમાં પ્રકટ થઈ જાય. સદ્ય હિ અવરુદ્ય તેત કૃતિ ભી શુશ્રુષુ ભી તત ક્ષણાત. ભાગવત સાંભળવાની ઈચ્છા કરવા માત્રથી સદ્ય ઈ જ સમયે ભગવાન તેના હૃદયમાં પ્રકટ થઈ જાય. આટલી મહિમા શ્રીમદ ભાગવતની. એટલા માટે ಆ ನಿಗಮ ಕಲ್ಪ ತರೋರ್ ಗಲಿತಂ, ನಿಗಮ ಕಲ್ಪ ತರೋ ಸಮಸ್ತ ವೇದನೆ ಶಾಸ್ತ್ರನು ಆ ಪಾಕೆಲು ಫಳ ಛೆ. ಸಮಸ್ತ ವೇದ ಉಪನಿಷದ ಅನೆ ಶಾಸ್ತ್ರನೆ ಉಪಮಾ ಜೊ ತಮೆ ವೃಕ್ಷ ಸಾಥೆ ಕರೋ તો આ સમસ્ત વેદ શાસ્ત્ર અને ઉપનિષદ નું જે ફળ છે એ છે શ્રીમદ ભાગવતમ. અને આ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, આજે શ્રીમદ ભાગવત રૂપી જે ફળ છે ગલિતમ, ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અવતરિત થયું છે. અને આ ફળ ગલિતમ પાકેલું હોવાને કારણે શું મધુર છે. ક્યારેક ક્યારેક મનમાં પ્રશ્ન થાય કે શ્રીમદ ભાગવતને લોકો ફળ કહી રહ્યા છે, તો આપણે સારામાં સારું ફળ, ફળોનો રાજા કેરી છે. તો જેમ શ્રીમદ ભાગવતની ઉપમા ફળ સાથે કરવામાં આવે, તો આપણે જોઈએ છીએ કે ફળમાં ગોટલી પણ હોય અને એની છાલ પણ હોય, અને ગમે એટલી સારી કેરી હોય ગોટલી અને છાલ થોડી ખવાય, ગોટલી અને છાલને ફેંકી દે. તો શું શ્રીમદ ભાગવતમમાં પણ એવી અમુક વસ્તુ હશે જે ત્યાજ્ય હશે, જેને ફેંકવી પડશે, જેને છોડવી પડશે? ત્યારે વેદ વ્યાસજી કહે છે કે નહીં નહીં, આ શ્રીમદ ભાગવત છાલ અને ગોટલી વાળું ફળ નહીં, આ શ્રીમદ ભાગવત રસ અમૃત છે, ફળનું બનાવેલું જ્યુસ છે. માટે પીવત ભાગવતમ, આ શ્રીમદ ભાગવતમને પીવાનું છે. માની લો તમને કોઈ ફળની બદલે જ્યુસ આપે, તો એ જ્યુસમાં ફેંકવા લાયક કોઈ વસ્તુ ન હોય, એમ જ શ્રીમદ ભાગવતમમાં કોઈ પણ વસ્તુ ત્યાજ્ય નથી. એટલે આ શ્રીમદ ભાગવત રૂપી કથાને આપણે પીવાની છે. બીજી બધી વસ્તુમાં નું સેવન કરવામાં તો કષ્ટ પણ થાય. માની લો તમને શેરડી ખાવાની કીધી હોય કે રોટલી ખાવાની કીધી હોય, તો એ રોટલી અને શાક ખાવામાં એને ચાવવું પડશે, મહેનત કરવી પડશે. પણ તમને કોઈ ડાયરેક્ટ જ્યુસ જ આપી દે તો કોઈ કષ્ટ નહીં. એમ શ્રીમદ ભાગવત બનાવેલું એક જ્યુસ છે, માત્ર એને પીવાનું છે. એટલે વેદ વ્યાસજી કહે છે પીવતમ, આને પીવો. તો પ્રશ્ન થાય કેટલું પીવું અને કેટલું પીવું જોઈએ, એક કલાક, બે કલાક, ત્રણ કલાક, કે એક દિવસ કે બે દિવસ? ત્યારે વેદ વ્યાસજી કહે છે પીવત ભાગવતમ રસમ આલયમ, જ્યાં સુધી મૃત્યુ નો આવી જાય ત્યાં સુધી નિરંતર આ શ્રીમદ ભાગવત કથાને પીતી રહેવી જોઈએ. નિત્યમ ભાગવત સેવન. મુહુ રહો રસિકા ભૂમિ ભાવ. તો મનમાં પ્રશ્ન થાય કે આ સંસારની કોઈ પણ વસ્તુ વારંવાર સેવન કરવામાં આવે તો તેના પ્રત્યે ઘૃણા થવા માંડે, અપકો આવી જાય. તો શું ભાગવત પણ આપણે વારંવાર શ્રવણ કરતા રહેશું તો આપણને પણ ભાગવત પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થશે? એવું નથી, કારણ કે ભાગવત એક દિવ્ય આધ્યાત્મિક ગ્રંથ છે, અમૃત સમાન છે. માટે ભાગવત નિરંતર મૃત્યુ આલય તક, આલય સુધી, પ્રલય સુધી પીવું જોઈએ. આવી રીતે વેદ વ્યાસજી આ સંસારના લોકોને આમંત્રણ આપે છે, ઇન્વિટેશન આપે છે કે આવો આવો ભાગવત કથાને પીવો, ભાગવત કથાનું શ્રવણ કરો. બધાને આમંત્રણ આપી બોલાવી શ્રી વેદ વ્યાસજી ભાગવત કથા પ્રારંભ કરે છે. આ ભાગવત કથાનું પ્રારંભ ભારત ભૂમિના નૈમિષારણ્ય ક્ષેત્રથી થાય છે. વેદ વ્યાસજી લખે છે